શ્રોતા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વને આયુર્વેદની બહુ મહત્વની, બહુ અમૂલ્ય દેન આપી છે ભારતે. આયુર્વેદ એક એવું વિજ્ઞાન છે, એવું એક તબીબી શાસ્ત્ર છે કે જેમાં સારવારની પદ્ધતિઓ આપવામાં આવી છે. 5000 વર્ષથી પણ જૂની આ સારવાર પદ્ધતિ આજે પણ એટલી જ મોજૂદ છે. અને આ જ વાતને ધ્યાન રાખી ઓસ્ટ્રેલિયન સમુદાયમાં આયુર્વેદ ઉપચાર પદ્ધતિ અંગે જાગૃતિ કેળવી શકાય એ હેતુથી આયોજન થવા જઈ રહ્યું છે આયુર્વેદ કોન્ફરન્સનું. તારીખ 11 અને 12 માર્ચે મેલબર્ન ખાતે આ આયોજન થવા જઈ રહ્યું છે. તો ચલો જાણીએ આ કોન્ફરન્સ અંગેની માહિતી. કોન્ફરન્સના પબ્લિસિટી અને ઇવેન્ટ ઓફિસર શમીલા ખંભૈતા પાસે અને આયુર્વેદ પ્રેક્ટિશનર ડૉક્ટર ખુશદિલ ચોકસી પાસેથી. શમીલાજી અને ડૉક્ટર ખુશદિલ, SBS ગુજરાતી પર આપનું સ્વાગત છે.
ધન્યવાદ.
થેન્ક યુ.
સૌથી પહેલા શમીલાજી, આપની પાસેથી જાણવા ઈચ્છું છું કે આ કોન્ફરન્સ વિશે માહિતી આપો અને આયોજિત કરવા પાછળનો ઉદ્દેશ, કેટલા લોકો આમાં ભાગ લઈ રહ્યા છે, કોણ મહત્વની વ્યક્તિઓ જે છે સ્પીકર તરીકે આમાં ઉપસ્થિત રહેવાની છે.
So basically the purpose of the conference is to bring people and professionals who practice, learn, write, love and support Ayurveda together to form a community and also to increase awareness of Ayurveda in modern medical practice. So that really is the motivation of doing this first scientific Ayurveda conference in Australia. It is really to help bring people's awareness to this amazing ancient wisdom that is accessible to everyone so they can benefit from it in their day-to-day practice. So we have a number of six speakers who will be attending the actual and presenting at the conference. We're estimating the ticket sales closed yesterday, so we will have at least 150 participants attending the conference in Melbourne this Saturday and Sunday, so 11th and 12th of March. And we have so many wonderful, knowledgeable presenters from all over Australia and beyond. So, for example, we have Dennis Stewart, who is an herbalist for around 50 years and an Ayurveda coach for 20 years. We also have Dr. Ajit Singh, who is very well respected in the Ayurvedic field, an amazing, amazing educator. He has a Bachelor of Ayurvedic Medicine and Surgery as well. And he has worked for over 18 years for the government of India in various positions in Ayurveda and pharmacies. We also have Stephen Penman, who is also going to be discussing Ayurveda in context with his practice. Dr. Vijay Murthy. So many more. We have basically over 16 speakers attending the conference, which combined hold over 300 years of Ayurvedic knowledge. So it is an absolutely fantastic opportunity for people to attend this unique conference.
Dr. Khushdil, આપ ઓસ્ટ્રેલિયામાં આયુર્વેદ પ્રેક્ટિશનર છો, આ ક્ષેત્રે ઘણા વખતથી કામ કરી રહ્યા છો, તો ઓસ્ટ્રેલિયામાં આયુર્વેદનો વ્યાપ આના વિશે અગર તમારી પાસેથી જાણવા ઈચ્છીએ તો થોડી માહિતી આપશો?
હું એવું કહું કે આપણે ઘણા લકી છીએ કે આયુર્વેદને વર્લ્ડ લેવલે કોઈ બહારના દેશોમાં જો રેકોગ્નિશન આપવામાં આવ્યું હોય તો ઓસ્ટ્રેલિયા એ ફર્સ્ટ કન્ટ્રી હતું. એ લગભગ 1980ની આસપાસ, અને એ વખતે ઓસ્ટ્રેલિયન એસોસિએશન ઓફ આયુર્વેદા AAA ડોક્ટર કૃષ્ણકુમારે સ્થાપના કરી, અને અત્યારે એ એસોસિએશનના ચીફ તરીકે ડોક્ટર સંતોષ છે. અને લગભગ 100 જેટલા આયુર્વેદિક ડોક્ટરો આયુર્વેદ ખાતે પ્રેક્ટિસ કરી રહ્યા છે ઓસ્ટ્રેલિયામાં. અને તમે એની વેબસાઇટ ઉપર જઈ અને પ્રેક્ટિશનર શોધી શકો છો. બીજું, આયુર્વેદિક પ્રેક્ટિશનરનો કોન્ટેક્ટ કરવા માટે તમને બીજી એક સાઇટ મળી શકે, નેચરલ થેરાપી પેજીસ, કે જેની ઉપર પણ મોટાભાગના આયુર્વેદિક ડોક્ટર તમને મળી શકે છે. મેડિકેર થ્રુ હજી આ વસ્તુને સ્વીકારવા તૈયાર નથી, અને કદાચ આ કોન્ફરન્સ એક મોટું સાધન બની શકે કે ભાઈ ન્યુરોલોજિકલ સાયન્સ કે ભાઈ કેન્સર જેવા રોગોમાં પણ આયુર્વેદિક ટ્રીટમેન્ટ એક ઓલ્ટરનેટિવ મેડિસિન તરીકે નહીં પણ મેઇન થેરાપી તરીકે પણ તમે એનો યુઝ કરી શકો છો.
ડોક્ટર ખુશદિલ, જાણીને બહુ જ ખુશી થાય કે આજે કોન્ફરન્સ છે તેનો ઉદ્દેશ આયુર્વેદ અંગે જાગૃતિ ફેલાવવાનો તો છે જ, પણ સાથે સાથે આ કોન્ફરન્સમાં જે મહત્વના વિષયો આવરી લેવાયા છે તેમાં ન્યુરોલોજિકલ ડિસઓર્ડર, કેન્સર, કિડની આવી જે ગંભીર બીમારીઓ છે એમાં આયુર્વેદ કેવી રીતે મદદરૂપ થઈ શકે તેના વિશે પણ વાત કરવામાં આવી છે. તો આપની પાસેથી જાણવા ઈચ્છીએ છીએ કે આયુર્વેદ કેવી રીતે કયા પ્રકારના રોગોમાં મદદરૂપ થઈ શકે છે?
હરિતા, મને એમ થાય કે આયુર્વેદ માત્ર દોશી મનોવૈદુ, કિચન ફાર્મસી, વેસ્ટર્ન વર્લ્ડ માટે, અને આયુર્વેદ એટલે માત્ર ઘરગથ્થુ ઉપચાર એમ જ માત્ર બધા માનતા હોય છે. પણ એવું લાગે કે જો ખરેખર આયુર્વેદને ભણી તો એમ લાગે કે જ્યારે આ દુનિયામાં કંઈ જ નહોતું, કોઈ પણ પ્રકારની સિસ્ટમ નહોતી ને, ત્યારે આ વસ્તુ શોધાઈ છે. તો ચોક્કસ એની પાસે ગંભીર રોગોની પણ ટ્રીટમેન્ટ હોવી જ જોઈએ. અને જ્યારે અમે ભણ્યા ને ત્યારે અમને એવું લાગ્યું કે ના, ચરક, સુશ્રુત વગેરેના જમાનામાં ભલે માઇક્રોસ્કોપ નહોતા, ભલે સિટી સ્કેન નહોતા, પણ ન્યુરોલોજિકલ સાયન્સનું, કિડની ડિસીઝનું, કે પછી એમ કહેવાય કે ભાઈ આજના એચઆઈવી જેવા નવા ગણાતા, કેન્સર જેવા ગણાતા બીમારીઓનું પણ વર્ણન એ વખતના જમાનામાં થયેલું છે અને ચોક્કસ પ્રકારની ટ્રીટમેન્ટ્સ પણ બતાવવામાં આવી છે. પણ જ્યારે તમે આયુર્વેદિક પ્રેક્ટિશનરનો અપ્રોચ કરો છો ત્યારે એની કેટલીક લિમિટેશન્સ હોય છે. બની શકે કે ઓસ્ટ્રેલિયા ખાતે પ્રેક્ટિસ કરવા માટેના અમને ઘણા બધા લિમિટેશન્સ નડે છે, કે જેમ કે હર્બ્સ અમુક ટીજી અપ્રુવલ ન હોય તો અમે યુઝ નથી કરી શકીએ એમ. જેમ કે પારા કે મર્ક્યુરી, વિચ ઇઝ એ એક બહુ મોટો બેઝ છે કે આયુર્વેદિક થેરાપીનો, જે અમે અહીંયા યુઝ નથી કરી શકતા, જેના થકી અમને ઘણા સારા રિઝલ્ટ ઇન્ડિયામાં મળ્યા છે. કારણ કે મેં 10 વર્ષ ઇન્ડિયામાં પ્રેક્ટિસ કરેલી છે, લગભગ છેલ્લા 6-7 વર્ષથી હું અહીંયા પ્રેક્ટિસ કરું છું મેલબર્ન ખાતે. તો મને એમ થાય કે જો કદાચ એ પ્રકારની અમને સવલત મળે કે જે અમને થોડુંક છૂટછાટ મળે કે પ્રેક્ટિસ કરવા માટે, તો ચોક્કસપણે કેન્સર જેવા રોગોમાં પણ સારા, ઘણા સારા રિઝલ્ટ આપી શકીએ એમ છીએ.
શ્રોતા મિત્રો, આ કોન્ફરન્સ અંગે જો આપને વધુ માહિતી જોઈતી હોય તો આપ મુલાકાત લઈ શકો છો www.ayurvedconference.com.au પર. શમિલાજી અને ડોક્ટર ખુશદિલ, SBS ગુજરાતી સાથે વાત કરવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.